આ ઓડિયો સારાંશ એકતરા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના સાહિત્યિક મંથનમાં. આજે આપણી ચર્ચાનો વિષય છે ગુજરાતી વિવેચનના એક મહત્વના લેખ પર.
હા, અનંતરાય રાવળનો ખૂબ જાણીતો લેખ સહૃદય ધર્મ.
બરાબર, સહૃદય ધર્મ. આ મૂળ તો 1958માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો ને, એ વખતે આપેલા વ્યાખ્યાનનો ભાગ છે.
હા, એમના સ્વીકાર વ્યાખ્યાનનો અંશ.
તો આજે આપણે શું સમજવાના છીએ? મુખ્યત્વે રાવળ જે આદર્શ ભાવક કે વિવેચક જેને એ સહૃદય કહે છે, એનામાં કયા ગુણો હોવા જોઈએ?
હા, અને બીજું એ કે એમના સમયમાં, એટલે લગભગ 1950ના દાયકામાં, ગુજરાતી વિવેચનની સ્થિતિ વિશે શું વિચારતા હતા?
અચ્છા, તો ચાલો આમાં જરા ઊંટા ઉતરીએ. શરૂઆત જ મને લાગે છે બહુ નમ્રતાથી કરે છે રાવળ. ચંદ્રક સ્વીકારે છે પણ ગર્વથી નહીં.
બિલકુલ, એ એને સિદ્ધિ નહીં પણ એક જવાબદારીનું ભાન કરાવનાર ગણે છે. અને પોતાની ઓળખ પણ જુઓ, વિવેચક પહેલા અધ્યાપક કહે છે.
હા, અને પછી સહૃદય. જાણે અધ્યાપક તરીકેનું કામ જ એમને સાચો ભાવક બનાવે છે.
એ જ, આ સહૃદય શબ્દ પર એમનો ભાર બહુ મહત્વનો છે. એમના મતે દરેક સર્જક કોને શોધતો હોય?
કોને?
એવા વાચકને, એવા ભાવકને જે એની સંવેદનાને સમજી શકે, એના જેવો જ ભાવ અનુભવી શકે, જેને એ સમાન ધર્મ કહે છે.
સમાન ધર્મ એટલે સમાન ભાવ અનુભવનાર.
બરાબર. અને આ વાતના સમર્થનમાં પેલું કાલિદાસનું વાક્ય પણ ટાંકે છે ને.
હા, પેલું આ પરિતોષાદ વિદુષામ વાળું.
એ જ, આ પરિતોષાદ વિદુષામ ન સાધુ મન્ય પ્રયોગ વિજ્ઞાનમ. મતલબ કે જ્યાં સુધી વિદ્વાનો, એટલે કે સાચા સહૃદયો, સંતોષ ન પામે ત્યાં સુધી હું મારા પ્રયોગને સફળ નથી ગણતો.
એટલે સર્જક માટે સહૃદય કેટલો જરૂરી છે એ આનાથી સાબિત થયો છે.
ચોક્કસ.
પણ પછી તરત જ એક ગેરસમજ દૂર કરે છે જે મને લાગે છે બહુ પ્રચલિત હશે એ સમયે, વિવેચન વિશેની.
હા, પેલી પરોપજીવીવાળી વાત.
હા,
ઘણા માનતા કે વિવેચન તો સાહિત્ય પર નભે છે, એટલે ગૌણ છે.
મુનશીજી પણ એવું કહેતા ખરું ને કે રસોઈ સારી છે કે નહીં એ કહેવા રસોઈયો બનવું જરૂરી નથી.
હા, પણ રાવળ આની સાથે જરાય સંમત નથી. એ સ્પષ્ટ કહે છે કે વિવેચન પરોપજીવી નથી, એ સાહિત્યનું એક જરૂરી અંગ છે.
કેમ, એમનો તર્ક શું છે?
તર્ક એ છે કે વિવેચક ખાલી ઉપરછલ્લો અભિપ્રાય નથી આપતો, એ તો કૃતિને ફરીથી જીવે છે, પોતાની સંવેદનાથી, કલ્પનાથી એનું પુનર્સર્જન કરે છે.
ઓ, પુનર્સર્જન.
હા, એ કૃતિની કલા, એની ભાષા, એનું ઊંડાણ, આ બધું જ સમજે છે. એટલે માત્ર ટેસ્ટ કરનારો ભોગતા નથી, એ જાણકાર છે, સંવેદનશીલ છે.
બરાબર. તો પછી આવો જાણકાર, સંવેદનશીલ સહૃદય બનવા માટે શું જોઈએ? રાવળે કંઈ ગુણો ગણાવ્યા છે ખરું ને?
હા, એમણે 4 મુખ્ય ગુણ ગણાવ્યા છે. એને તેઓ વિવેચકની આત્મસંપત્તિ કહે છે, જાણે કે એ એની મૂડી છે.
આત્મસંપત્તિ, સરસ શબ્દ છે. તો પહેલો ગુણ કયો?
પહેલો અને સૌથી પાયાનો ગુણ છે સહૃદયતા.
સહૃદયતા એટલે
દિલથી સમજવું.
હા, બરાબર. એટલે સર્જકના હૃદય સુધી પહોંચવું. એ શું કહેવા માંગે છે, એના ભાવજગતને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સમજવાની કોશિશ કરવી. જાણે એની નજરે જોવું.
બિલકુલ, એના દિલથી અનુભવવું. આ ન હોય તો વિવેચક પછી પોતાની જ પસંદ નાપસંદમાં અટવાઈ જાય, કૃતિને ન્યાય ન મળે.
સાચી વાત. આ પાયો થયો. બીજો ગુણ?
બીજો ગુણ છે સૌંદર્ય દૃષ્ટિ.
સૌંદર્ય દૃષ્ટિ એટલે કળા પારખવાની નજર.
હા, કૃતિમાં જે સુંદરતા છે, જે કલાત્મકતા છે, જે ચમત્કૃતિ છે, કોઈ ગૂઢ સત્ય છે, એને તર્કથી નહીં પણ સીધા અનુભવથી, અંતસ્ફૂરણાથી પકડવાની ક્ષમતા.
એટલે આમાં કલ્પનાશક્તિ પણ જોઈએ.
ચોક્કસ, કવિ જેવી જ કલ્પનાશક્તિ અને આંતરદૃષ્ટિ. એટલે જ પેલું નરસિંહરાવનું વાક્ય છે ને કે વિવેચક કવિનો જોડિયો ભાઈ છે.
હા હા, સાંભળ્યું છે, કવિનો જોડિયો ભાઈ. બરાબર. તો સહૃદયતા અને સૌંદર્ય દૃષ્ટિ, પછી ત્રીજું?
ત્રીજું ગુણ છે વ્યુત્પત્તિ.
વ્યુત્પત્તિ, આ થોડો ભારે શબ્દ લાગે છે.
હા, પણ એનો અર્થ બહુ વ્યાપક છે. મતલબ વિશાળ જ્ઞાન, શાસ્ત્રોનું, સાહિત્ય પરંપરાનું ઊંડું અધ્યયન.
ઓકે, એટલે માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં?
શાનું તો ખરું જ, પણ અન્ય ભાષાઓનું ઉત્તમ સાહિત્ય, સાહિત્યના સિદ્ધાંતો, એના સ્વરૂપો, કલામીમાંસા, ભારતીય અને પશ્ચિમી બંને.
પેલું ટીએસ એલિયટ કહે છે એમ, ટ્રેડિશનનું ભાન.
બરાબર, એ જ. એરિસ્ટોટલથી ભરત મુનિ સુધીની સમજ. આ બધું જ્ઞાન શું કરે? એ વિવેચકની રૂચિને કેળવે છે, એને એક માપદંડ આપે છે, કૃતિને યોગ્ય સંદર્ભમાં મૂકવાની દૃષ્ટિ આપે છે.
સમજાયું. અને ચોથો ગુણ, એ પણ બહુ મહત્વનો હોય છે.
અત્યંત મહત્વનો. એ છે સત્યનિષ્ઠા.
સત્યનિષ્ઠા એટલે
પ્રામાણિકતા, નિષ્પક્ષતા.
હા, બધું જ.
નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું અને ડર્યા વગર સાચું કહેવાની હિંમત, નિર્ભયતા.
મતલબ કોઈની શેશરમ રાખ્યા વગર.
બિલકુલ. અંગત ગમા, અણગમા, મિત્રતા, વેરભાવ, આ બધાથી પર ઉઠીને કૃતિ જેવી હોય એવી જ એનું મૂલ્યાંકન કરવું. ગુણ હોય તો વખાણવા, દોષ હોય તો બતાવવા.
પણ અહીં રાવળ કંઈક ચેતવણી જેવું પણ આપે છે ને સત્યનિષ્ઠા વિશે.
હા, બહુ મહત્વની ચેતવણી. એ કહે છે કે સત્ય કહેવાનો, સ્પષ્ટ વક્તા હોવાનો અર્થ કડવું બોલવું કે ઉગ્ર થવું એવો નથી.
હા, આપણામાં ઘણીવાર એવું મનાય છે કે જે કડવું બોલે એ જ સાચું બોલે છે.
બરાબર. રાવળ કહે છે, વિવેચક કોઈ દંડાધિકારી નથી, એ સર્જકનો મિત્ર છે, માર્ગદર્શક છે. એટલે સત્ય કહેવાનું પણ સહાનુભૂતિથી, સૌમ્યતાથી.
ભાષાની ચોકસાઈ પર પણ ભાર મૂકે છે.
ખૂબ જ. કહે છે કે જ્યાં ઠીક છે કહેવું બરાબર હોય, ત્યાં ખોટો ઉત્સાહ બતાવવા ફક્કડ છે ન કહેવું, અને જ્યાં નબળું છે કહેવું હોય, ત્યાં કચરો છે જેવા શબ્દો ન વાપરવા.
કેમ કે એનાથી લેખક સુધરવાને બદલે કદાચ ભાંગી પડે.
હા, અથવા તો વિવેચનથી જ દૂર ભાગી જાય. એટલે ભાષા સૌમ્ય અને સચોટ હોવી જોઈએ, જે રચનાત્મક હોય.
વાહ, તો આ ચાર ગુણ થયા સહૃદયતા, સુંદરી દૃષ્ટિ, વ્યુત્પત્તિ અને સત્યનિષ્ઠા. રાવળના મતે આ ચાર પાયા પર જ સાચું વિવેચન ઉભું રહે,
અને એવું વિવેચન જ સાહિત્ય માટે ધર્મનો કાંટો બની શકે.
બરાબર. હવે આ આદર્શ ચિત્ર રજૂ કર્યા પછી રાવળ પોતાના સમયની ગુજરાતી વિવેચન પરિસ્થિતિ પર આવે છે, એટલે કે 1958ની આસપાસની વાત.
હા, અને એમાં એમની ચિંતા દેખાય છે. પણ એ પહેલા એ આપણા વિવેચનાના ઉજળા ભૂતકાળને યાદ કરે છે, એને માન આપે છે.
કોને કોને યાદ કરે છે?
નવલરામથી શરૂ કરીને રમણભાઈ નીલકંઠ, આનંદ શંકર ધ્રુવ, બકર ઠાકોર, રાવી પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, કેટલાય મોટા નામો.
હા, આ બધા દિગ્ગજો હતા.
એમણે જે સૈદ્ધાંતિક ચર્ચાઓ કરી, કૃતિઓની સમીક્ષાઓ કરી, એના ઊંડાણને રાવળ બિરદાવે છે. સ્વીકારે છે કે આપણી વિવેચના ભારતીય અને પશ્ચિમી બંને પરંપરાથી સમૃદ્ધ થઈ છે.
પણ પછી વર્તમાન પર આવે ત્યારે સૂર બદલાય છે.
હા, એ સમયની સ્થિતિ માટે તેઓ ગ્લાની ઉપજાવે એવી એવો શબ્દ વાપરે છે.
ગ્લાની, એવું તે શું હતું?
એમનું અવલોકન એવું હતું કે વિવેચનની પ્રવૃત્તિ જાણે ધીમી પડી ગઈ છે, નિસ્તેજ થઈ ગઈ છે, સામયિકોમાં ઊંડાણવાળા લેખો આવતા નથી.
પુસ્તકોની સમીક્ષાનું શું?
એ જ. પુસ્તકો છપાયા કરે, પણ મહિનાઓ સુધી એની કોઈ વ્યવસ્થિત, અભ્યાસપૂર્ણ સમીક્ષા ન થાય. ઘણા સારા પુસ્તકો તરફ ધ્યાન જ ન જાય.
અરે રે.
દૈનિક પત્રોના સાહિત્ય પાના પણ નબળા પડી ગયા હતા, અને પેલી સંસ્થાઓની વાર્ષિક સમીક્ષાઓ પણ અનિયમિત. મતલબ સર્જન થતું હતું, પણ એનું યોગ્ય મૂલ્યાંકન કરનારું વિવેચન પાછળ રહી ગયું હતું.
આ ખરેખર ચિંતાજનક કહેવાય. તો રાવળ આનો કોઈ ઉકેલ બતાવે છે, ખાસ કરીને પોતાના સાથી અધ્યાપકો માટે કંઈક કહે છે?
હા, માત્ર નિદાન નથી કરતા, દિશા પણ ચીંધે છે, અને ખાસ તો અધ્યાપકોને હાકલ કરે છે. બહુ ભાવુક થઈને કહે છે, માં શારદા બોલાવે છે.
વાહ, એટલે શું કરવા કહે છે?
એમને એમના મૂળ કામ તરફ, સ્વાધ્યાય તરફ પાછા વળવા કહે છે. નિરંતર વાંચો, વિચારો, મનન કરો અને લખો,
અને વિદ્યાર્થીઓને ભણાવો.
બરાબર. જો અધ્યાપકો નિષ્ઠાથી આ કામ કરે, યુવાનોમાં સાચી સાહિત્ય સમજ કેળવે, તો આ મંદ પડેલી ધારા ફરી વેગવંતી બને.
બીજું કંઈ સૂચન?
હા, એ કહે છે કે અધ્યાપકો કોઈ એક વિષય કે સ્વરૂપમાં ઊંડા ઉતરે, નિષ્ણાત બને. અને બીજું, એક સારા, ફક્ત ગ્રંથાવલોકન માટેના ત્રૈમાસિકની જરૂર છે, એવું પણ કહે છે.
મહત્વનું સૂચન છે. હવે એક બીજો પ્રશ્ન, જે નવું સાહિત્ય રચાતું હોય, સમકાલીન સાહિત્ય, એના વિવેચન વિશે શું? ઘણા કહે કે એનું મૂલ્યાંકન તરત ન કરવું જોઈએ.
હા, રાવળ આ વાત જાણે છે. એ સ્વીકારે છે કે સમકાલીન કૃતિનું મૂલ્યાંકન કરવામાં જોખમ છે.
કેવા જોખમ?
એક તો લેખક આપણી નજીક હોય, પરિચિત હોય, તો કદાચ આપણે એને વધુ માર્ક્સ આપી દઈએ.
હા, લાગણી કામ કરી જાય.
અથવા તો કોઈ એકદમ નવો પ્રયોગ હોય જે આપણને સમજાય જ નહીં, તો એની કદર ન થાય એવું બન્યું છે ભૂતકાળમાં. સમય જ સાચી કસોટી કરે છે.
તો શું કરવું? રાહ જોવી?
ના, રાવળ કહે છે આ જોખમ છે એટલે સમકાલીન વિવેચનથી ભાગી જવાનું નથી.
કેમ?
કારણ કે આજનું સાહિત્ય આજના સમયની પેદાશ છે. એને આજનો વિવેચક જે એ જ માહોલમાં જીવે છે એ કદાચ સૌથી સારી રીતે સમજી શકે.
શરદ એટલી કે એનામાં પેલા ચાર ગુણ હોય.
બરાબર, સહૃદયતા, સૌંદર્ય દૃષ્ટિ, વ્યુત્પત્તિ અને ખાસ તો સત્યનિષ્ઠા. જો આ હોય તો એના આજના નિર્ણયો પણ ભવિષ્યમાં સાચા પડવાની શક્યતા વધારે છે. જાગૃત વિવેચકે તો વર્તમાન સાથે જ ચાલવું પડે.
સમજાયો. એટલે ડર્યા વગર પણ જવાબદારીપૂર્વક સમકાલીન સાહિત્યનું વિવેચન થવું જોઈએ.
ચોક્કસ.
તો આખી ચર્ચાનો સાર શું કહી શકાય? રાવળના સહૃદય ધર્મમાંથી મુખ્ય સંદેશ શું મળે?
મને લાગે છે કે મુખ્ય સંદેશ એ છે કે વિવેચન એ ખાલી બુદ્ધિની કસરત નથી, એ એક નૈતિક જવાબદારી છે.
કોના પ્રત્યે?
સર્જક પ્રત્યે, કૃતિ પ્રત્યે અને વાચક સમાજ પ્રત્યે. સાહિત્યને સ્વસ્થ રાખવું હોય તો આવું જાગૃત, ગુણવાન અને જવાબદાર વિવેચન અનિવાર્ય છે. એના વગર સાહિત્યનો વિકાસ રૂંધાઈ શકે.
બરાબર કહ્યું. અને અંતે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. રાવળે જે આદર્શ વિવેચક એટલે કે સહૃદયની વાત કરી, એના જે ગુણો ગણાવ્યા.
હા, સહૃદયતા, સૌંદર્ય દૃષ્ટિ, વ્યુત્પત્તિ, સત્યનિષ્ઠા.
શું આ ગુણો ફક્ત સાહિત્યના વિવેચકો માટે જરૂરી છે? કે પછી આજે જ્યારે આપણી આસપાસ આટલી બધી માહિતી, આટલા બધા મંતવ્યો છે,
હા,
ત્યારે એક સામાન્ય માણસ તરીકે પણ, હા, એક સામાન્ય નાગરિક તરીકે કોઈ પણ વસ્તુને, કોઈ પણ વિચારને, કોઈ પણ વ્યક્તિને સમજવા માટે શું આપણામાં પણ આ ગુણો કેળવવાની જરૂર નથી? સહૃદયતાથી બીજાને સમજવા, સૌંદર્ય દૃષ્ટિથી સારું શું છે પારખવું, વ્યુત્પત્તિથી પૂરું જ્ઞાન મેળવવું અને સત્યનિષ્ઠાથી અભિપ્રાય બાંધવો.
ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. આ ગુણો તો સારા મનુષ્ય બનવા માટે પણ જરૂરી છે.
બસ આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.